શરૂઆતની ઘોષણા. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આપણે સાહિત્યની દુનિયામાં ઘણીવાર વિવેચન શબ્દ સાંભળીએ છીએ, પણ આ વિવેચન એટલે શું? એ કઈ રીતે વિકસ્યું? આજે આપણે આ જ વિષયમાં ઊંડા ઉતરીશું અને એના માટે આપણી પાસે આધાર છે જાણીતા વિવેચક રમણ સોનીનો લેખ સાહિત્ય વિવેચન સ્વરૂપ અને પરંપરા. આપણો પ્રયાસ એ સમજવાનો છે કે સાહિત્ય વિવેચન એ કંઈ ખાલી અંગત ગમા અણગમાની વાત નથી, એની પાછળ એક આખી વિચારધારા છે, પરંપરા છે, સિદ્ધાંતો છે. તો ચાલો શરૂ કરીએ એકદમ મૂળથી. આ વિવેચન શબ્દ આવ્યો ક્યાંથી અને સાહિત્યમાં એનો મતલબ શું થયો?
હા, આ સારો સવાલ છે શરૂ કરવા માટે. જુઓ, વિવેચન શબ્દ છે ને એ સંસ્કૃત ધાતુ વી પ્લસ વિચ પરથી આવ્યો છે.
વી પ્લસ વિચ,
હા, જેનો મૂળ અર્થ થાય છે જુદું પાડવું અથવા તો વિવેક કરવો. એટલે કે કોઈપણ બાબતને બરાબર સમજી વિચારીને તુલના કરીને તપાસવી.
અચ્છા.
પણ રસપ્રદ વાત એ છે કે જે આપણું પ્રાચીન સંસ્કૃત કાવ્યશાસ્ત્ર છે ને એમાં વિવેચન શબ્દ આજના જેવો, મતલબ કે એક ચોક્કસ પારિભાષિક શબ્દ તરીકે વપરાતો નહોતો.
એમ તો પછી ત્યાં શું કહેવાતું હતું? કયા શબ્દો વપરાતા હતા?
ત્યાં આપણને ટીકા, ભાષ્ય, વ્યાખ્યા, મીમાંસા આવા શબ્દો વધારે જોવા મળે છે. અને આ બધા શબ્દો શું સૂચવે? કૃતિ પર ટિપ્પણ કરવું, એને સમજાવવી, એનો અર્થ સ્પષ્ટ કરવો, એના સિદ્ધાંતોની ચર્ચા કરવી, એટલે એમાં ઘણું બધું આવી જતું. ગુણદોષની ચર્ચા પણ ખરી અને તાત્વિક વિચારણા પણ.
પતાન્યા. અને ગુજરાતીમાં આ શબ્દ ક્યારે આવ્યો, કેવી રીતે વપરાશમાં આવ્યો?
ગુજરાતીમાં લગભગ 19મી સદીના બીજા ભાગમાં કવિ નર્મદે પહેલ કરી. એમણે અંગ્રેજી શબ્દ ક્રિટિસિઝમ માટે ટીકા શબ્દો વાપરવાનું શરૂ કર્યું.
નર્મદે? અચ્છા.
હા. અને એમનો મુખ્ય હેતુ હતો કૃતિમાં જે ખામીઓ હોય એ બતાવીને સુધારો સૂચવવાનો. એમણે તો ટીકા વિદ્યા જેવો શબ્દ પણ વાપર્યો હતો.
ઓ, ટીકા વિદ્યા એટલે એક શાસ્ત્ર તરીકે.
બરાબર, એક અભ્યાસના વિષય તરીકે જોતા હતા. પણ પછીથી નવલરામ પંડ્યા અને બીજા વિવેચકો આવ્યા, એમના સમયમાં ધીમે ધીમે વિવેચન શબ્દ વધુ વાપરાવા લાગ્યો અને સ્વીકૃત બન્યો. આજે તો આપણે એ જ વાપરીએ છીએ મોટે ભાગે.
આપણા ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃત પરંપરાની વાત, પણ દુનિયાભરમાં ખાસ કરીને પશ્ચિમમાં સાહિત્ય વિશે વિચારવાની રીત કેવી રીતે વિકસી? આપણા જેવી જ કે કંઈક અલગ?
ના, એમાં નોંધપાત્ર તફાવત છે. બંનેનો વિકાસ અને કેન્દ્રબિંદુઓ જુદા રહ્યા છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરંપરા તો બહુ લાંબી, લગભગ 2000 વર્ષ, ભરતમુનિથી શરૂ કરીને છેક 17મી સદીના જગન્નાથ સુધી. 2000 વર્ષ.
હા.
અને એમનો મુખ્ય સવાલ શું હતો ખબર છે? કાવ્યનો આત્મા શું છે?
કાવ્યનો આત્મા? રસપ્રદ.
બસ આ એક જ સવાલની આસપાસ કેટલી બધી વિચારધારાઓ વિકસી. રસ સિદ્ધાંત, અલંકાર, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ, ઔચિત્ય, કેટલા બધા.
અને એની પદ્ધતિ કેવી હતી?
એની પદ્ધતિ બહુ તાર્કિક હતી. પૂર્વ પક્ષ, પ્રતિપક્ષ, વાદ વિવાદ અને બીજા શાસ્ત્રો જેમ કે ન્યાય, વ્યાકરણ, દર્શન એ બધાનો આધાર લેતા, અને સૌથી મહત્વનું, હંમેશા પોતાના સિદ્ધાંતો સમજાવવા માટે સાહિત્યમાંથી, એટલે કે કાવ્યોમાંથી ઉદાહરણો આપતા.
એટલે ખાલી હવામાં વાતો નહીં, પણ નક્કર ઉદાહરણો સાથે. બરાબર. અને પશ્ચિમમાં?
પશ્ચિમમાં શરૂઆત પ્રી પ્લેટો અને એરિસ્ટોટલથી, ઈસવીસન 4થી 3જી સદીમાં, જેને લોકો પોએટિક્સ કહે છે.
પોએટિક્સ.
શરૂઆતમાં એમનું ધ્યાન કળાનો જીવન સાથે શું સંબંધ છે, એના નૈતિક સામાજિક પાસા શું છે, એના પર વધારે હતું.
અચ્છા.
પણ પછી ધીમે ધીમે ફોકસ બદલાયું. પહેલા કર્તા પર ધ્યાન ગયું, પછી ખુદ કૃતિ પર, અને પછીથી પાઠ પર.
એટલે કે ફોકસ શિફ્ટ થતું ગયું.
બરાબર. અને પશ્ચિમમાં તો કેટલા બધા વાદ આવ્યા, ઇઝમ્સ જેને કહીએ, અનુકરણવાદ, વાસ્તવવાદ, પ્રતીકવાદ, અસ્તિત્વવાદ, સંરચનાવાદ, માર્ક્સવાદ, મનોવિશ્લેષણવાદ, નારીવાદ, લાંબી યાદી છે.
હા, આ બધા નામો સાંભળ્યા છે.
અને આ બધા અભિગમોએ ખાલી પશ્ચિમના જ નહીં પણ દુનિયાભરના આધુનિક સાહિત્ય વિવેચન પર બહુ ઊંડી અસર પાડી છે.
તો આપણે જોયું કે વિવેચનની પરંપરા કેટલી જૂની અને કેટલી વૈવિધ્યસભર છે. પણ હવે આજના સમયની વાત કરીએ. જ્યારે કોઈ વિવેચન કરે છે ત્યારે એના મુખ્ય પ્રકારો કયા ગણી શકાય? રમણ સોની આ બાબતે શું કહે છે?
હા, રમણ સોની વિવેચનના કાર્યક્ષેત્રને સમજવા માટે મુખ્યત્વે બે ભાગમાં વહેંચે છે. એનાથી આપણને સ્પષ્ટ થાય કે વિવેચન ખરેખર કરે છે શું.
કયા બે ભાગ?
એક છે પ્રત્યક્ષ વિવેચન, એટલે કે પ્રેક્ટિકલ ક્રિટિસિઝમ, અને બીજું છે સિદ્ધાંત વિચાર, એટલે કે થિયરી.
પ્રત્યક્ષ વિવેચન અને સિદ્ધાંત વિચાર આ બંનેમાં શું ફેર છે?
પ્રત્યક્ષ વિવેચન એટલે શું? કે કોઈ ચોક્કસ સાહિત્ય કૃતિ પર ધ્યાન આપવું, જેમ કે કોઈ કવિતા કે વાર્તા વાંચીને એનો આસ્વાદ માણવો, એનું વર્ણન કરવું, પરિચય આપવો, એની સમીક્ષા કરવી, એનો અર્થ શું થાય છે એ સમજાવવું, એનું મૂલ્ય શું છે એ નક્કી કરવું, આ બધું.
એટલે કૃતિ સાથે સીધો સંબંધ.
બરાબર. એટલું જ નહીં, કોઈ એક લેખકે જે કંઈ લખ્યું છે એ બધાનું મૂલ્યાંકન કરવું, અથવા તો કોઈ એક ભાષાના આખા સાહિત્યનો ઇતિહાસ લખવો, એ પણ પ્રત્યક્ષ વિવેચન જ કહેવાય. ટૂંકમાં એ કૃતિઓ સાથે સીધું કામ પાડે છે.
અને સિદ્ધાંત વિચાર?
સિદ્ધાંત વિચાર થોડું ઊંડાણનું, વધુ અમૂર્ત કહી શકાય એવું કામ છે.
હા,
એ કેવા પ્રશ્નો પૂછે કે ભાઈ સાહિત્ય એટલે મૂળભૂત રીતે શું,
હા,
એના તત્વો કયા, સાહિત્યના પ્રકારો જેમ કે નવલકથા, નાટક, કવિતા, એને કેવી રીતે ઓળખવા, સાહિત્યમાં સૌંદર્ય ક્યાંથી આવે છે.
મૂળભૂત પ્રશ્નો.
હા, અને ખુદ વિવેચનનું કામ શું છે, એનું ફિલોસોફી શું, સાહિત્યનો સમાજ, ઇતિહાસ, મનોવિજ્ઞાન જેવી બીજી શાખાઓ સાથે શું લેવા દેવા છે, આપણે જે અર્થઘટન કરીએ એ કેટલું સાચું ગણાય, આવા બધા સૈદ્ધાંતિક પ્રશ્નોની ચર્ચા સિદ્ધાંત વિચારમાં થાય.
એટલે એમ કહી શકાય કે પ્રત્યક્ષ વિવેચન શું અને કેવું છે એ જુએ, જ્યારે સિદ્ધાંત વિચાર શા માટે અને કઈ રીતે એવા સવાલો કરે છે.
હા, લગભગ એવું જ.
પણ શું આ બંને સાવ અલગ છે કે જોડાયેલા છે?
ના ના, સાવ અલગ તો બિલકુલ નહીં. ભલે અલગ લાગે, પણ એકબીજા સાથે જોડાયેલા છે. સારું પ્રત્યક્ષ વિવેચન કરવું હોય તો કોઈકને કોઈક સૈદ્ધાંતિક સમજ તો જોઈએ જ ને.
હા,
નહીતર એ ખાલી અંગત મંતવ્ય જેવું લાગે.
સાચી વાત છે.
અને બીજી બાજુ સિદ્ધાંતો જો ખાલી હવામાં જ રહે, કૃતિઓના ઉદાહરણ વગર, તો એ સૂકા અને વાસ્તવિકતાથી દૂર લાગે. એટલે બંને એકબીજાને પોષણ આપે છે. એક શબ્દ છે વિનિયોગલક્ષી વિવેચન, એપ્લાઇડ ક્રિટિસિઝમ. એ શું કરે? એ આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કૃતિઓનું વિશ્લેષણ કરે, એટલે એ બંને વચ્ચે પુલ જેવું કામ કરે છે.
અચ્છા, વિનિયોગલક્ષી વિવેચન, સમજાયો. હવે ધારો કે કોઈ વિવેચક કોઈ કૃતિ વાંચે છે, પછી શું થાય છે? આખી પ્રોસેસ કેવી હોય છે? એ ખાલી ગમ્યું કે ન ગમ્યું એટલું જ તો નથી હોતું, ખરું ને?
ના, બિલકુલ નહીં. વિવેચન એક ગમા અણગમાથી ઘણું આગળ છે.
તો કેવી રીતે શરૂઆત થાય છે?
શરૂઆત તો કૃતિ વાંચીને જે આનંદ મળે, જે અનુભૂતિ થાય, એનાથી જ થાય છે, જેને આપણે આસ્વાદ કહીએ. પણ જ્યારે વાંચનાર આ અનુભવને ખાલી પોતાના પૂરતો ન રાખે, પણ એને બૌદ્ધિક રીતે સમજવાનો પ્રયત્ન કરે, એને શબ્દોમાં મૂકવાનો પ્રયત્ન કરે, ત્યારે વિવેચનની પ્રક્રિયા શરૂ થાય છે.
આસ્વાદથી શરૂઆત.
હા, ઉમાશંકર જોશીએ આને આસ્વાદમૂલક અવબોધકતા કહી છે.
આસ્વાદમૂલક અવબોધ કથા, એટલે આસ્વાદમાંથી સમજણ તરફ જવું.
બરાબર. અને વિશ્વનાથ ભટ્ટે પણ સરસ કહ્યું છે, પૂજા અને પરીક્ષા, એટલે કૃતિ પ્રત્યે આદર પણ હોય પૂજા, અને એનું તટસ્થ વિશ્લેષણ પણ થાય પરીક્ષા, બંને જરૂરી છે. પશ્ચિમમાં રેને વેલેક જેવે પણ કહ્યું કે વિવેચનનું લક્ષ્ય વિભાવનામૂલક જ્ઞાન મેળવવાનું છે.
આ પ્રક્રિયાના કોઈ સ્ટેપ્સ કે લેવલ હોય છે? રમણ સોની એના વિશે કંઈ કહે છે?
હા, રમણ સોની કેટલાક ક્રમિક સોપાનો કે સ્તરો ગણાવે છે, જેનાથી ખ્યાલ આવે કે વિવેચન કઈ રીતે ઊંડું થતું જાય છે.
કયા છે એ સ્તરો?
પહેલું તો આસ્વાદ, જેની આપણે વાત કરી, કૃતિનું સૌંદર્ય અનુભવવું અને એ બીજાને કહેવાની ઈચ્છા થવી.
પછી
બીજું સ્તર છે પરિચય, કૃતિમાં શું છે, એના મુખ્ય ભાગો કયા, વસ્તુ, પાત્રો, ભાષા, એનું વર્ણન કરવું, જેમાં પેલો શરૂઆતનો આસ્વાદનો ભાવ પણ ભળેલો હોય.
ઓકે, પરિચય.
ત્રીજું છે અવલોકન, જ્યારે પરિચયમાં થોડું વિશ્લેષણ ઉમેરાય. કૃતિની મુખ્ય લાક્ષણિકતાઓ મુદ્દાસર કહેવાય, એ પરિચય કરતાં થોડું વધુ વ્યવસ્થિત હોય.
પછી આવે સમીક્ષા.
હા, ચોથું અને બહુ મહત્વનું સ્તર છે સમીક્ષા. અહીં વિવેચક પોતાની બધી સમજ અને અભ્યાસનો ઉપયોગ કરે છે, કૃતિના જે નોંધપાત્ર પાસા હોય એની ઝીણવટથી તપાસ કરે, એના ગુણ શું, દોષ શું, એની ખાસિયતો, એની મર્યાદાઓ બધું જ સ્પષ્ટ કરે અને સાહિત્યમાં એનું સ્થાન શું એ કહેવાનો પ્રયત્ન કરે. આને વિવેચનની મુખ્ય પ્રવૃત્તિ કહી શકાય.
અને છેલ્લું સ્તર,
પાંચમું અને સૌથી ઊંડું સ્તર છે અધ્યયન. આમાં તો કોઈ એક કૃતિ કે લેખક કે કોઈ સાહિત્યિક પ્રવાહનું ખૂબ ઊંડાણથી સંશોધન થાય. કૃતિની રચના, એમાં વપરાયેલી ટેકનિક, ભાષા, લેખકનો સમય, એનું જીવન બધું જ તપાસીને એનું સાહિત્યિક અને ક્યારેક તો સાંસ્કૃતિક મૂલ્ય પણ નક્કી કરાય. આ લેવલ પર વિવેચન એકદમ શાસ્ત્રીય સંશોધન જેવું બની જાય છે.
વાહ, એટલે સાવ ઉપર છેલ્લા અભિપ્રાયથી શરૂ કરીને છેક દહન સંશોધન સુધીની આખી સફર છે. ખૂબ સરસ. હવે આખી પ્રક્રિયામાં વિવેચકો જે કંઈ લખે કે બોલે, જે વિધાનો કરે, એના પણ કોઈ પ્રકાર હોય? તમે કહ્યું રમણ સોની ત્રણ મુખ્ય પ્રકાર ગણાવે છે, વર્ણન, અર્થઘટન અને મૂલ્યાંકન. એ શું છે?
હા, આપણે જ્યારે વિવેચન વાંચીએ ત્યારે એમાં મુખ્યત્વે આ ત્રણ પ્રકારના વિધાનો જોવા મળે, જો કે એ ઘણી વારે ભેગા પણ થઈ ગયેલા હોય છે.
ક્યાં ત્રણ?
પહેલું છે વર્ણન,
ડિસ્ક્રિપ્શન.
આ સૌથી સીધું સાદું, કૃતિમાં શું છે એ કહેવું. જેમ કે આ કવિતામાં આટલી લાઇનો છે, આ છંદ છે, વાર્તાનો હીરો આમ કરે છે, નવલકથા આ સમયમાં બનેલી છે, વગેરે. આ મોટે ભાગે ફેક્ટ્સ પર આધારિત હોય, વસ્તુલક્ષી હોય છે.
એટલે કે ઓબ્જેક્ટિવ.
હા, દાખલા તરીકે કાંતના ખંડકાવ્યોમાં અલગ અલગ છંદ વપરાયા છે એમ કહેવું એ વર્ણન થયું. સંસ્કૃતની ટીકાભાષ્ય પરંપરામાં આનું બહુ મહત્વ હતું.
બીજું
અર્થઘટન.
હા,
અર્થઘટન,
ઇન્ટરપ્રિટેશન.
અહીં વિવેચક શું છે થી આગળ વધે છે. એ કહે છે કે આનો અર્થ શું છે, એણે કૃતિમાંથી જે મતલબ તારવ્યો હોય તે રજૂ કરે છે.
ઉદાહરણ આપી શકો?
પેલું જ ઉદાહરણ લઈએ. કાંતના ખંડકાવ્યોમાં અલગ અલગ છંદ છે એ વર્ણન થયું, પણ એ છંદો ભાવ પ્રમાણે બદલાય છે, એટલે કે એ ભાવાનુસારી છે એમ કહેવું એ અર્થઘટન થયું.
અચ્છા, સમજાયું.
અને એક જ કૃતિના ઘણા અર્થઘટન થઈ શકે, કારણ કે એમાં વિવેચકની પોતાની સમજ, એનું દૃષ્ટિકોણ ભળે છે. જેમ કે હેમ્લેટ કે પછી આપણી સરસ્વતી ચંદ્ર નવલકથા, એના કેટલા બધા અર્થઘટનો થયા છે.
હા, એ તો છે.
જો કે સુઝાન સોન્ટાગ જેવા અમુક વિચારકોએ ચેતવણી પણ આપી છે કે બહુ વધારે પડતું અર્થઘટન ક્યારેક કૃતિના પોતાના કલા સ્વરૂપને ઢાંકી ન દે એનું ધ્યાન રાખવું જોઈએ.
બરાબર. અને ત્રીજું વિધાન,
મૂલ્યાંકન.
મૂલ્યાંકન.
આમાં કૃતિ કે લેખકની ગુણવત્તા કેટલી, એનું મહત્વ કેટલું, સાહિત્યમાં એનું સ્થાન ક્યાં, એ નક્કી કરવાનો પ્રયાસ હોય છે.
એટલે કે જજમેન્ટ જેવું?
હા, કંઈક અંશે. એ ઘણીવાર તુલનાત્મક હોય છે. આ કૃતિ સારી કે નરસી, આ લેખક બીજા કરતાં ચડિયાતા કે ઉતરતા. અને આ મૂલ્યાંકન મોટે ભાગે સાહિત્યની પરંપરાના સંદર્ભમાં અને ક્યારેક સમાજના વ્યાપક મૂલ્યોના સંદર્ભમાં થતું હોય છે. ટીએસ ઇલિયટે કહ્યું હતું કે કોઈ કૃતિ સાહિત્યિક છે કે નહીં એ તો સાહિત્યના ધોરણે જ નક્કી થાય, પણ એ કૃતિ મહાન છે કે નહીં એ નક્કી કરવા માટે બીજા વ્યાપક ધોરણો જેમ કે સાંસ્કૃતિક, નૈતિક પણ જોવા પડે.
રસપ્રદ.
જો કે મૂલ્યો તો સમય સાથે બદલાય ને, એટલે ખાલી મૂલ્યોના આધારે જે મૂલ્યાંકન થાય એની સામે પણ સવાલો ઉઠ્યા છે.
બરાબર. એટલે વર્ણન, અર્થઘટન અને મૂલ્યાંકન, આ ત્રણેય વિવેચનના ભાગ છે. હવે આપણે એક વધુ મહત્વના મુદ્દા પર આવીએ, જે કદાચ થોડું જટિલ પણ છે. રમણ સોની 20મી સદીમાં જે ઘણા બધા વિવેચનના અભિગમો, એપ્રોચીસ વિકસ્યા એની વાત કરે છે. આટલા બધા અભિગમો કેમ અને શું છે?
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. 20મી સદીમાં શું થયું કે વિજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, રાજકારણ આ બધા ક્ષેત્રોમાં બહુ ઝડપી ફેરફારો આવ્યા.
હા, એ તો છે.
એની સીધી અસર સાહિત્ય અને કળાને જોવાની દ્રષ્ટિ પર પડી. લોકોને થયું કે જૂના જે અભિગમો હતા એ કદાચ નવા જમાનાના સાહિત્યને કે બદલાયેલા સમાજને સમજવા માટે પૂરતા નથી,
એટલે નવા અભિગમોની જરૂર પડી.
બરાબર. અને ઘણીવાર એવું પણ બન્યું કે કોઈ એક અભિગમની જે મર્યાદાઓ દેખાઈ એના જવાબમાં, એની પ્રતિક્રિયા રૂપે બીજો નવો અભિગમ જન્મ્યો, એટલે આપણને આટલી બધી વિવિધતા જોવા મળે છે.
ઓહ, તો શું આપણે આ બધા અભિગમોની લાંબી યાદી જોવી પડશે, કદાચ મુખ્ય પ્રવાહો કે ગ્રુપમાં સમજીએ તો?
હા, બિલકુલ. રમણ સોની પણ એવું જ કરે છે. એ આ બધા અભિગમોને મુખ્યત્વે ત્રણ મોટા જૂથમાં વહેંચીને સમજાવે છે. એનાથી ચિત્ર સ્પષ્ટ થાય છે. આપણે દરેક જૂથના થોડા ઉદાહરણ જોઈએ.
ચોક્કસ. કયું છે પહેલું જૂથ?
પહેલું જૂથ છે સાહિત્ય અને જીવન મૂલ્યલક્ષી અભિગમો. આ અભિગમો શું કરે? એ કૃતિને એના સર્જક, એનો સમાજ, ઇતિહાસ, નૈતિકતા આવા બધા બહારના સંદર્ભો સાથે જોડીને જુએ છે.
દાખલા તરીકે,
જેમ કે ઐતિહાસિક અભિગમ. એ કૃતિ જે સમયમાં લખાઈ ત્યારનો ઇતિહાસ કેવો હતો, સમાજ કેવો હતો, એના આધારે કૃતિને સમજે. બીજો છે મનોવિશ્લેષણલક્ષી અભિગમ. એ ફ્રોઇડ, યુંગ જેવા મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતો વાપરીને લેખકના મનમાં શું ચાલતું હશે, અથવા વાર્તાના પાત્રો આવું કેમ વર્તે છે, એમના અજાગ્રત મનમાં શું હશે એ સમજવાનો પ્રયત્ન કરે.
અચ્છા,
અને બીજું જૂથ?
બીજું જૂથ છે વિચાર મૂલ્ય લક્ષી અભિગમો. આ અભિગમો કોઈ ચોક્કસ વિચારધારા એટલે કે આઈડિયોલોજીના ચશ્મા પહેરીને સાહિત્યને જુએ છે અને એનું વિશ્લેષણ કરે છે.
એટલે કેવા?
દાખલા તરીકે માર્ક્સવાદી અભિગમ. એ જુએ કે કૃતિમાં સમાજના વર્ગો વચ્ચેનો સંઘર્ષ, આર્થિક અસમાનતા, સત્તાની રમતો આ બધું કેવી રીતે દેખાય છે. પછી છે નારીવાદી અભિગમ. એ પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓનો અનુભવ કેવો રહ્યો છે, ભાષામાં પણ પુરુષ પ્રધાનતા કેવી રીતે છુપાયેલી છે એ બધા મુદ્દા ઉઠાવે છે અને કૃતિને નારી દૃષ્ટિકોણથી તપાસે છે.
બરાબર.
અને ત્રીજું જૂથ?
ત્રીજું જૂથ છે સાહિત્યના આંતરિક રૂપલક્ષી અભિગમો. આ અભિગમો બહારના સંદર્ભો કરતા કૃતિની પોતાની અંદરની રચના પર, એની ભાષા, એની શૈલી, એની કલાત્મકતા પર વધારે ધ્યાન આપે છે.
એટલે કે કૃતિ પોતે જ મહત્વની.
હા, દાખલા તરીકે સ્વરૂપવાદી, ફોર્મલિસ્ટ અને સંરચનાવાદી, સ્ટ્રક્ચરલિસ્ટ અભિગમો. એ લોકો એ શોધવાનો પ્રયત્ન કરે છે કે કૃતિને સાહિત્ય શું બનાવે છે, એની સાહિત્યિકતા, લિટરેરીનેસ શેમાં છે. એ લોકો ભાષાના પ્રયોગો, પ્રતીકો, વાર્તા કહેવાની રીત, આવી બધી રચનાની ટેકનિકનું બારીકાઈથી વિશ્લેષણ કરે છે.
બીજા કોઈ આ ગ્રુપમાં?
હા, જેમ કે વાચક કેન્દ્રીય અભિગમ. એ માને છે કે કૃતિનો અર્થ ખાલી પાઠમાં લખેલો પડ્યો નથી હોતો, પણ જ્યારે વાચક એને વાંચે છે ત્યારે એના મનમાં એ અર્થ બને છે. એટલે વાચકની ભૂમિકા બહુ મહત્વની છે.
અચ્છા.
અને પછી તો વિરચના જેવા અભિગમો પણ આવ્યા, જે જાગ દેરીદા સાથે જોડાયેલા છે. એ તો ભાષા અને અર્થની સ્થિરતા પર જ સવાલ ઉઠાવે છે. એ કહે છે કે કોઈ પણ ટેક્સ્ટમાં એક નહીં પણ ઘણા બધા, ક્યારેક તો એકબીજાથી વિરોધી અર્થો પણ છુપાયેલા હોઈ શકે છે.
બાપરે, આ તો ખરેખર બતાવે છે કે એક જ સાહિત્ય કૃતિને કેટલા અલગ અલગ એંગલથી જોઈ શકાય. પણ આટલા બધા અભિગમો છે તો પછી સાચો કયો? કોઈ એક શ્રેષ્ઠ છે? શું કરવું?
જો, રમણ સોની પણ એ જ સૂચવે છે અને મોટાભાગના આજના વિવેચકો પણ એ જ માને છે કે દરેક અભિગમની પોતાની તાકાત છે અને પોતાની મર્યાદા પણ છે. કોઈ એક અભિગમ કૃતિના કોઈ એક પાસા પર સારો પ્રકાશ પાડે તો બીજા કોઈ પાસાને કદાચ ઓછું મહત્વ આપે અથવા અવગણે. હવે સાહિત્ય જેવી જટિલ અને બહુ બધા પાસાવાળી કલાને પૂરેપૂરી સમજવી હોય તો કોઈ એક જ ચશ્માથી કામ ન ચાલે.
બરાબર.
આ સમજમાંથી જ બહુવાદ, પ્લુરાલિઝમનો વિચાર આવ્યો. એટલે કે ભાઈ, કોઈ એક જ પદ્ધતિને વળગી રહેવાની જરૂર નથી. કૃતિ જેવી હોય, જે પ્રશ્ન આપણે પૂછવા માંગતા હોઈએ એ પ્રમાણે જુદા જુદા અભિગમોનો ઉપયોગ કરીને એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી એની પૂરી સમજ મળે.
એટલે કે કોઈ એક માસ્ટર કી નથી, પણ જરૂર પ્રમાણે અલગ અલગ ચાવી વાપરવી પડે. આ વાત બરાબર સમજાઈ? તો આ બધી ચર્ચા પછી રમણ સોનીનો આ લેખ આ વિષયને સમજવામાં કેવી રીતે મદદ કરે છે, એનું શું મહત્વ છે?
આ લેખનું સૌથી મોટું મહત્વ એની સ્પષ્ટતા અને વ્યવસ્થિત રજૂઆતમાં છે. રમણ સોની બહુ ઓછા શબ્દોમાં પણ ખૂબ સરસ રીતે આખા સાહિત્ય વિવેચનના વિશાળ ક્ષેત્રનો પરિચય કરાવી દે છે.
હા, એ વાત તો છે.
એમણે જે રીતે વ્યાખ્યાથી શરૂ કરીને એની ઐતિહાસિક પરંપરાઓ, પછી મુખ્ય શાખાઓ, વિવેચનની આખી પ્રક્રિયાના સ્તરો, વિધાનોના પ્રકારો અને ખાસ કરીને જે આધુનિક અભિગમો છે એનું જે વર્ગીકરણ અને સમજૂતી આપી છે એ બહુ જ સુઘડ અને સરળ છે.
જે લોકો આ વિષયમાં નવા હોય એમના માટે તો આ લેખ એકદમ ઉત્તમ શરૂઆત કરાવી શકે. જે સિદ્ધાંતો બહુ અઘરા લાગતા હોય એને પણ એ સહેલા બનાવી દે છે.
સરસ.
તો આટલી બધી વાતચીત પછી જો આપણે શ્રોતાઓ માટે 3-4 મુખ્ય મુદ્દાઓ તારવવા હોય જે એમને યાદ રહે તો એ કયા હોઈ શકે?
ચોક્કસ. મને લાગે છે કે 3 મુખ્ય બાબતો પર ધ્યાન આપી શકાય.
કઈ 3?
પહેલું, એ કે સાહિત્ય વિવેચન એ ખાલી વ્યક્તિગત પસંદ નાપસંદ કે અભિપ્રાય વ્યક્ત કરવાની રમત નથી, એ ગંભીર અભ્યાસનું ક્ષેત્ર છે. એની પોતાની લાંબી પરંપરા છે, પોતાના સિદ્ધાંતો છે, પદ્ધતિઓ છે. એ કૃતિના આસ્વાદથી શરૂ થાય છે પણ છેક ઊંડા તાત્વિક ચિંતન સુધી પહોંચી શકે છે.
બરાબર. બીજું
એ કે સાહિત્ય પોતે બહુ જટિલ અને બહુ પરિમાણીય છે, એટલે એને પૂરેપૂરું સમજવા માટે કોઈ એક જ દ્રષ્ટિકોણ કે એક જ અભિગમ ક્યારેય પૂરતો નથી. ઇતિહાસ, સમાજ, મનોવિજ્ઞાન, ભાષા, રચના, દરેક દ્રષ્ટિ કંઈક નવું બતાવે છે. આ વિવિધતાને જાણવી અને સ્વીકારવી એ જ સાચી સમજ તરફ લઈ જાય છે.
અને ત્રીજું
એ કે વિવેચન પોતે કંઈ સ્થિર વસ્તુ નથી, એ સતત બદલાતું રહે છે, વિકસતું રહે છે. જેમ સમાજ બદલાય, સાહિત્ય બદલાય, એમ એને જોવાની, સમજવાની, મૂલવવાની રીતો પણ બદલાય છે. નવા વિચારો આવે, જૂના પડકારાય, નવી પદ્ધતિઓ શોધાય. આ સતત ચાલતી પ્રક્રિયા જ બતાવે છે કે સાહિત્ય અને એની સમજણ બંને જીવંત છે, ગતિશીલ છે.
ખૂબ સરસ. આજે આપણે રમણ સોનીના લેખ દ્વારા સાહિત્ય વિવેચનની આ જટિલ પણ એટલી જ રસપ્રદ દુનિયામાં ડોક્યું કર્યું. આ બધા સિદ્ધાંતો, અભિગમો, વિશ્લેષણની વાતો સાંભળીને છેલ્લે મનમાં એક સવાલ જરૂર આવે છે. શું ક્યારેક આ બધી બૌદ્ધિક મથામણમાં આપણે કૃતિમાંથી જે સહજ આનંદ મળવો જોઈએ, જે સૌંદર્ય માણવાનું હોય, એ ચૂકી જઈએ છીએ? પેલી તીક્ષ્ણ વિવેચનાત્મક નજર અને પેલી સંવેદનશીલ ભાવકની સહજ આસ્વાદ લેવાની વૃત્તિ, આ બંને વચ્ચે એક તંદુરસ્ત સંતુલન કેવી રીતે જાળવી શકાય? આ પ્રશ્ન કદાચ દરેક સાહિત્ય પ્રેમીએ વિચારવા જેવો છે. આ વિચાર સાથે જ આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવા સ્રોત સાથે.
અંતિમ ઘોષણા. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.